પિતા પુષ્કળ ભગવાન માનું છું કે આ સમય થઈ તક પૂરી પાડી તમારી મંદિર વચ્ચે વાંચવા માટે, અને ખાસ આ મંદિરના જે આગેવાનો છે તેનો હું આભારી છું કે જેઓ મને આ તક પૂરી પાડી કે તમારી મંદિર ઈશ્વરે મને વહેંચ્યું છે હું તમારી સાથે વહેંચી શકું માટે તમારો સર્વનો આભારી છું. આપણે પ્રભુ વચનોમાં આગળ વધીએ પહેલાં આપણે બંધ કરીએ અને પ્રાર્થના કરીએ. તમે પોતે વચન છો, યોહાની પીઠમાં કહે છે શબ્દ હતો, શબ્દ દેવની સાથે હતો અને શબ્દ પોતે ઈશ્વર હતો. ઈશ્વર તમે વચન છો, પ્રભુ અમે તમારી આગળ આવીએ છીએ, બોલો અને સાંભળીએ. આપણે પ્રભુના વચનોમાં આગળ વધીએ. આજનો જે આપણો સંદેશો છે એ છે કે ખ્રિસ્તીની ઓળખાણ. તમે અહીંયા બધા કંપનીમાં નોકરી કરતા હશો, કોઈ સિક્યુરિટીમાં હશે, કોઈ કંપનીમાં હશે, કોઈ હોસ્પિટલમાં નર્સ હશે, તો વી હેવ આઈડેન્ટિટી કાર્ડ. અમારી પાસે આપણી દરેકની પાસે એક પહેચાન પત્ર છે, ઓળખ પત્ર કે જેના દ્વારા આપણે ઓળખાઈએ છીએ. બાઇબલ ગિવ્સ અસ આઈડેન્ટિટી કાર્ડ. બાઇબલ પણ આપણને ખ્રિસ્તી તરીકે એક ઓળખ પત્ર આપે છે. એના વિશે આજે આપણે ખાસ જોવા માંગીએ છીએ. મારા પત્ર 7મો અધ્યાય. આપણે રોમનોના પત્ર 7મા અધ્યાયમાં જઈએ એ પહેલા ઉત્પત્તિનું પુસ્તક એના પહેલા અધ્યાયમાં જઈએ અને આપણે પ્રભુની યોજના જોઈએ. ઘણી વાર આપણને પ્રશ્ન થાય છે કે હું મારા મા બાપે મને જન્મ આપ્યો, હું આ પૃથ્વી પર આવ્યો, ઇન્ડિયામાં હતો, અહીંયા કેટલા વર્ષો અહીંયા શિફ્ટ થયા અને ઘણા વર્ષથી હું કદાચ અહીંયા છું, કાં તો હું આફ્રિકન છું, કાં તો હું બ્રાઝિલિયન છું, વડેવર. પણ આપણને ઘણી વાર પ્રશ્ન થાય છે કે મારું ઉદ્ભવ સ્થાન ક્યાં છે. ને ઘણા લોકો કહે છે કે ઈશ્વરે માણસને બનાવ્યો, ચોક્કસ બાઇબલ આપણને કહે છે. પણ એની વિશેષ બાઇબલ કંઈક આપણને કહે છે કે આપણું ઉદ્ભવ સ્થાન ક્યાં છે. અને જુઓ, માણસના હૃદયમાં જે હોય છે એ માણસના મનમાં આવે, અને માણસના મનમાં જે હોય છે એ માણસની કૃતિ, માણસની બોલી અને માણસની કરણી બને છે. બાઇબલ કહે છે ઉત્પત્તિનું પુસ્તક તેનો પહેલો અધ્યાય કે ઈશ્વરે ફર્સ્ટ એન્ડ 26th verse 26મી કલમમાં એમ કહે છે, Genesis 1:26 કે ગોડ ક્રિએટેડ ધ એડમ, પહેલો માણસ. પણ એ પહેલા ઈશ્વર ક્રિએટની વાત કરે છે કે લેટ અસ મેક અ મેન, ચાલો આપણે માણસને બનાવીએ. ચાલો આપણે ઇંગ્લિશમાં એને કહે છે લેટ અસ, ઇટ્સ અ પ્લુરલ વર્ડ, એ બહુવચન છે, નો મતલબ એકથી વધારે. અહીંયા ત્રિએક દેવ એકબીજા સાથે વાત કરે છે અને યોજના કરે છે. Because father is the one who makes the plan. એટલે પિતા એ યોજના બનાવનાર ઈશ્વર છે અને તેઓ એક યોજના કરે છે. Let us make a man in our own image to be like ourselves. કે આપણે માણસને ઘડીએ આપણા પ્રતિમામાં કે જેથી એ આપણા સ્વરૂપ જેવો બને. પ્રતિમા અને સ્વરૂપમાં ઘણું અંતર છે વાલા. પ્રતિમા કે જે આપણે જોઈ શકીએ છીએ, નાક, આંખ, કાન, દાંત, એ આપણી પ્રતિમા છે, આપણો આકાર છે. પણ સ્વરૂપ એ આપણું હૃદય છે કે જ્યારે આપણે બોલીએ છીએ એ આપણી કરણીમાં રિવીલ, એ બહાર નીકળે છે. ઈશ્વરની યોજના માણસના માટે હતી. ઈશ્વરે માણસને એના સ્વરૂપમાં બનાવ્યો કે જેથી જેવો ઈશ્વર છે તેવો માણસ બને. તમે જુઓ દૂતો બહુ પવિત્ર છે, અલગ અલગ પ્રકારના દૂતો છે. સેરફિમ, ચેરુબિમ જેને કહેવામાં આવે છે, 6 પાંખવાળા, કોઈ 4 પાંખવાળા, કોઈ 2 પાંખવાળા, અને દરેકને અલગ અલગ કાર્ય આપવામાં આવ્યું છે. પણ દૂતો દેવની પ્રતિમામાં બનાવવામાં આવ્યા નથી, પણ ઈશ્વર માણસને એની પ્રતિમામાં બનાવ્યું છે. કેમ? કે જેથી માણસ હું તમે ઈશ્વરના જેવા બનતા જઈએ. એન્ડ ગોડ ગેવ ધેમ to rule over the earth, the command. ઈશ્વરે 26મી કલમમાં કહ્યું કે જેથી માણસ આ પૃથ્વી પર અમલ ચલાવે. આજે આપણે ઘણું કામ કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, 14 કલાક 16 કલાક 12 કલાક, પણ દેવની યોજના મારા અને તમારા માટે પસીનો પાડવાની નથી. ઉત્પત્તિની અંદર સ્પષ્ટ કહે છે કે જેથી માણસ આ પૃથ્વી પર અમલ ચલાવે. તમે જો ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં ઈશ્વર જ્યારે આદમને બનાવે છે, પછી આદમનું કયું સિંહ સાંભળે છે, આદમનું કયું ઘોડો સાંભળે છે, આદમને જમવાનું બનાવવું પડતું નહોતું, કેમ કે ઈશ્વરે બધા જ ફળ ફળાદી જે એના શરીરના માટે જરૂરી હતું એ પૂરું પાડ્યું હતું. ઈશ્વરે તેઓને કહ્યું હતું ને, યુ ગાઈસ એન્જોય, તમે આનંદ કરો બંને જણા, પણ ભલા અને ભૂંડાનું ફળ કદી ખાશો નહીં. જે દિવસ તમે ખાશો એ દિવસ મળશો મળશો, અને પછી આગળની આનંદ આપણે ખબર છે. શું કહે છે? શેતાન સર્વરૂપે નારીને ભૂમાવે છે, નારી ફળ ખાય છે, અને નારી ફળ લઈને આદરને આપે છે. ઓકે, અહીંયા ઘણા સ્કોલર વિદ્વાન લોકો કહે છે કે જ્યારે નારી ફળ ખાતી હતી ત્યારે આદમ ત્યાં હાજર ન હતો. કેમ કે જો આદમ હાજર હોત તો આદમ કે પ્લીઝ ડોન્ટ ટચ ધેટ ફ્રૂટ, ને કેમ કે એને ખાવાની ના પાડે છે. તમે જો અહીંયા શેતાન ને નારી એકલા છે ને ફળ લઈને એ આદમને આપે છે, કેમ કે આદમનું કામ શું હતું? 26મી કલમ, આદમનું કામ હતું આ પૃથ્વી પર અમલ ચલાવવા, આ પૃથ્વી પર અમલ ચલાવવા. નબનને તેઓ પાપ કરે છે, તેઓ ટ્રાય કરે છે કે અમે કેવી રીતે પ્રભુની સમક્ષ જઈ શકીએ. ઈશ્વર જોવે છે, આગળ જોવે છે, ક્યાં છે આદમ, વેર આર યુ, ઈ વેર આર યુ, તું ક્યાં છું? તો બંને હું છુપી રહ્યા છું ને, અને હવે લોકો પોતાની રીતે પ્રભુની આગળ આવવાની કોશિશ કરી રહ્યા છે. પોતાની રીતે કપડાં બનાવે છે પાંદડાના, ને પોતાની રીતે પ્રભુની સમુખ આવવાની કોશિશ કરે છે. પણ ઈશ્વર કહે છે, પ્લીઝ મેનકાઇન્ડ, અશક્ય નથી, હવે તમે મારી આગળ આવી શકતા નથી. ત્રીજો અધ્યાય ઉત્પત્તિ 21મી અધ્યાય, ત્યાં આપણને જોવા મળે છે, એન્ડ ગોડ ગેવ ધેમ ગાર્મેન્ટ્સ ઓફ સ્કિન ટુ એડમ એન્ડ ઈવ એન્ડ ક્લોથ ધેમ, ઈશ્વર ચામડાના વસ્ત્રો તેઓને પહેરાવે. ચામડું ક્યાંથી આવે? જનાવર મળે તો. ગોડ ઓવર ધેર, ઈશ્વર ત્યાં એક હલવાન કાપે છે. બાય ધ વે, બીજું આગળ વધે પેલા, સૌથી પહેલા આજે આપણે દુનિયામાં જોઈએ છે ફેશન વર્લ્ડ, તમને ખબર સૌથી પહેલો ફેશન ડિઝાઇનર કોણ હતો? બાઇબલમાં કહે છે ઈશ્વર. સૌથી પહેલા કપડા ઈશ્વરે માણસની જાતને આપ્યા છે ને. હવે ઈશ્વર કહે છે, તમે યોગ્ય નથી, હવે મારે કંઈક કરવું પડશે, કેમ કે હું પવિત્ર છું માટે તમે મારી સામે આવી શકતા નથી. બટ ઓલસો ધ ગાડ ઇઝ લવ, ફર્સ્ટ જોન 4:8, પેલો યોહાન 4:8માં એમ કહે છે કે હું પ્રેમ છું માટે મેં એક યોજના બનાવી છે. એ છે ભગવાનનું કપાળ, પ્રભુ છે. ઘણા હજારો વર્ષ પૂર્વે ઈશ્વરે ભવિષ્યવાણી ઉત્પત્તિની અંદર કરી, અને જ્યારથી માણસે પાપ કર્યો ત્યારથી માણસ એ સાચી ઓળખાણ હોઈ બેઠો. પણ આપણને ખબર છે પ્રભુ ખ્રિસ્તે ફરીથી એ ઓળખાણ આપણને પાછી આપી છે. અહીંયા રોમનો પત્રના 7મા અધ્યાયની અંદર પાવલ પ્રેરિત, કે જે ગ્રીકોનો ગ્રીક, યહૂદીનો યહૂદી, લગભગ 50 ચર્ચોનો સ્થાપક, બાઇબલમાં 13 પત્રો એ લખ્યા છે, ને એ આવે છે 7મા અધ્યાયની અંદર અને કહે છે, હાઉ રેચેડ મેન આઈ એમ એન્ડ હુ વિલ ડિલીવર મી ફ્રોમ ધ બોડી ઓફ સિન એન્ડ ડેથ. હું કેટલો દુર્ભાગ્ય માણસ, મને કોણ આ મરણના શરીરથી મુક્ત કરશે? બે મિનિટ લઈ વિચારો, પાઉલ કે જે પ્રભુની આટલી નજદીક છે, કે જેણે લગભગ 50થી વધારે ચર્ચો સ્થાપ્યા છે, એના મુખમાં તે કહે છે, તો કેટલો દુર્ભાગ્ય માણસ. શું આ શબ્દો એને શોભે છે? કદાચ એને એવું કહેવું જોઈએ, હું કેટલો સુભાગ્ય છું, ઈશ્વરે મને પસંદ કર્યો, પ્રભુની સેવા કરું છું. પણ પાઉલ અહીંયા બહુ ડિસ્કરેજ થઈ ગયો છે. કેમ ડિસ્કરેજ થઈ ગયો છે? એનું કારણ આપણને નિર્ગમનનું પુસ્તક અને 20મા અધ્યાયમાં જોવા મળે છે, અને એ છે કે ઈશ્વર પહેલેથી જ ઈચ્છતો હતો કે માણસ એની સાથે પ્રેમના આધારે સંબંધ રાખે, આજ્ઞાના આધારે નહીં, લો તોરા જેને હિબ્રુમાં કહે છે, નિયમના આધારે નહીં. ને જ્યારે આદમે પાપ કર્યું, જો ઈશ્વર નિયમમાં ઇન્ટરેસ્ટેડ હતો તો ઈશ્વર આદમને 10 આજ્ઞા આપે, આદમ તે પાપ કર્યું હવે 10 આજ્ઞા પાડ, ઈશ્વરે કરી નહીં. કે ઈશ્વર ઈચ્છતો હતો કે માણસ ઈશ્વરને પ્રેમના આધારે ઓળખે. થોડો આગળ વધીએ, પાંચ છઠ્ઠા અધ્યાયની અંદર ત્યાં નવમાં જોવા મળે છે. સદમ ને ગમોરાની દશા આપણને ખબર છે, પછી શુભ અને સાકળ ઉદાહરણ છે એની અંદર. પણ નું જો ઈશ્વર ઈચ્છતો હતો નુંના માટે નિયમના આધારે, તો ઈશ્વર નુંને નિયમો આપે. ઈશ્વરે નિયમ નુંને પણ આપ્યા નહીં. છઠ્ઠા અધ્યાયમાં કહે છે, નું કૃપા દ્રષ્ટિ પામ્યો અને વિશ્વાસના કારણે. આગળ વધીએ છીએ, બારમો અધ્યાય ઉત્પત્તિ બાર, એની અંદર અબ્રાહમ જોવા મળે છે. તો અબ્રાહમ જો ઈશ્વર નિયમમાં ઇન્ટરેસ્ટેડ હતો તો અબ્રાહમને નિયમ મળ્યા નહીં. પણ અબ્રાહમથી જે કોમ ઉત્પન્ન થઈ, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા ઇઝરાયલ કહેવામાં આવે છે. વારંવાર એના માટે શાસ્ત્રમાં લખ્યું છે, ઇઝરાયલાઇટ્સ આર લાઈક અ ડોગ, કે તેઓ કૂતરા સમાન છે. કેમ? તમે જોજો, કૂતરું વોમિટ કરશે, થોડું બહાર જશે, ફરી પાછું આવશે, એને વોમિટ ચાલશે. એના માટે ઈશ્વર યુઝિસ ધ વર્ડ, એના માટે શબ્દ વાપરે છે કે ડોગ. કેમ? કેમ કે થોડો સમય તમે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા, તમે જયારે ચમત્કાર જોવો છો, હું કઈક અદભુત કામ કરું છું, ત્યારે તમે મારી આરાધના કરો છો, ને ફરી પાછા ઇઝરાયલી લોકો જેને મૂર્તિ પૂજા કરે છે. એટલા માટે ઈશ્વર કહે છે, નાઉ આઈ વોન્ટ યુ ટુ નો ધેટ યુ આર ડુઈંગ રોંગ. ઈશ્વર કહે છે કે હું ઈચ્છું છું કે તમે જાણો કે તમે ખોટું કરી રહ્યા છો. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન દેટ, હું એમાં ઈચ્છતો નથી કે તમે આવું કરો. માટે હવે દસ આજ્ઞા મળે છે. દસ આજ્ઞા શું છે? એ અરીસો છે. એ અરીસો છે કે જયારે હું ખોટું કરું છું અને દસ આજ્ઞાની સામે આવું છું, ત્યારે મને માલુમ થાય છે કે મારા મોં પર ચહેરા પર કેટલા ડાઘ છે, મેં કેટલું ખોટું કર્યું છે. પણ એ નિયમ મને ને તમને કાં તો માણસ જાતને તારણ આપી શકતું નહોતું. નિયમ ફક્ત એટલા માટે મળ્યો હતો કે જેથી માણસ જાતને માલુમ થાય કે તેઓ ખોટા છે, તેઓ પાપી છે અને તેઓના પાપની મુક્તિની જરૂર છે. અને જે પ્રભુ યેશુ ખ્રિસ્તે કહે છે, તેઓ નિયમ તોડવા નથી આવ્યો, નિયમને સંપૂર્ણ થવાના છે. ગ્રીક ભાષાની અંદર અમે સારસ કહેવામાં આવે છે. સારસ એસે આરએક્સ, મતલબ કે જે પાપી સ્વભાવ આદમમાં હતો એ પાપની સ્વભાવ દરેક માણસમાં છે. અને જે દિવસે આપણે તારણ પામીએ છીએ, પ્રભુને જીવન સોંપીએ છીએ, એ દિવસે પવિત્ર આત્મા આપણી અંદર રહેવા આવે છે. પહેલા કોરિંથી 6:20-21, શું તમે નથી જાણતા કે તમે પવિત્ર આત્માનું મંદિર છો, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યો છે. હવે આપણે એક ડિફિકલ્ટ પોઝિશનમાં જીવી રહ્યા છે. અહીંયા છે પવિત્ર આત્મા જે મને પવિત્ર બનાવે છે પ્રભુની સાથે, અને અહીંયા છે પાપી સ્વભાવ કે જે મને પાપી બનાવે છે. હવે અહીંયા પાઉલ આ પરિસ્થિતિમાં આવી ગયો છે, નર્વસ, ડેસ્કરેજ, નિરાશ, હતાશ અને ઉદાસ બની ગયો છે. વિચારો પાઉલના જીવનના દિવસો, આપણે એનો સામનો ઘણી વાર કર્યો છે, આગળ વધ્યું છે એના માટે. પાઉલ નિરાશ થઈ ગયો છે અને કહે છે, મને કોણ મુક્ત કરશે? કેમ કે જે સારું કરવા માંગુ છું, જે પ્રભુનું છે, એ મારાથી થતું નથી. અને જે હું નથી કરવા માંગતો, જે શૈતાન તરફથી છે, એ હું કર્યા કરું છું. અને જો હું એ કરું છું તો કદાચ નિયમ એ સારો છે, કેમ કે નિયમ મને માલુમ કરાવે છે કે હું કઈ ખોટું જે પ્રભુની નજરમાં છે એ કર્યા કરું છું. હવે પાઉલ અહીંયા બહુ ડિસ્કરેજ થઈ ગયો છે. આ ઘડી આપણા જીવનમાં આવે છે ને, શૈતાન આપણા જીવનમાં ધીમે રહીને આવશે, હે યુ આર અ લૂઝર, ને તું ખોઈ બેઠો છે, લોસ્ટ યોર જોબ, નોકરી ખોવાઈ ગઈ, લોસ્ટ યોર ફેમિલી, લોસ્ટ યોર હોમ, ખોવાઈ ગયું, યુ લોસ્ટ યોર પોઝિશન, લોસ્ટ તમારું સ્થાન ખોવાઈ ગયું. આ પરિસ્થિતિ અહીંયા પાઉલના જીવનમાં રહે છે. સાતમા અધ્યાયની અંદર પાઉલ ઇઝ વેરી ડિસ્કરેજ્ડ, હવે નિરાશ થઈ ગયો છે અને નિયમ તરફ જોવે છે, પણ નિયમ એને બચાવતો નથી. કેમ? કેમ કે પાઉલની નજર ઉપર નથી, અત્યારે પાઉલ નીચે જોઈ રહ્યો છે. નીચે શું છે? શૈતાન પૃથ્વી પર, રાઈટ? અને ઉપર કોણ છે? ઈશ્વર, ઈશ્વરનું સ્થાન. હવે પાઉલ નીચે જોઈ રહ્યો છે, is going guilty. તમે જોજો આપણા જીવનમાં એ બને છે, જૂનો પાપી સ્વભાવ આવે છે. આપણે કહીએ ના મારે મારા ભાઈને પ્રેમ કરવો છે, જૂનો પાપી સ્વભાવ છે. એ માણસે તો મારું આમ કર્યું, હું કેને એનો પ્રેમ કર. We are facing every day things. પણ રોજ લડાઈ આપણા જીવનમાં ચાલી રહી છે. એક તરફ પવિત્ર આત્મા છે જે પ્રભુની ઈચ્છા પૂરી કરવા માંગે છે, અને બીજી તરફ પાપી સ્વભાવ છે કે જે શેતાનની ઈચ્છા પૂરી કરવા માંગે છે. અને આ પરિસ્થિતિમાં અહીંયા પાઉલ કહે છે, હું શું કરું? કેટલો દુર્ભાગ્ય માણસ, એને કોણ બચાવશે? કેમ કે જે કરવા માંગુ છું એ માથે નથી થતો, જે નથી કરવા માંગતો એ ત્યાં કરું છું. પણ ધીમે રહીને તમે જો આગળ વધો, આઠમા અધ્યાય પહેલી કલમ. હવે અચાનક જ પાઉલને યાદ આવે છે અને પાઉલ ઉપર જોવે છે. Now there is no condemnation for those who are in Christ Jesus. હવે જેઓ ખ્રિસ્ત યેશુમાં છે તેમના માટે કોઈ દંડાજ્ઞા નથી. હવે પાઉલ એની બીમારી પર જઈ પામ્યો છે. ને પહેલાની બીમારી હતી એ એની તરફ જોતો હતો, એના પાપી સ્વભાવ તરફ જોતો હતો, એની પસંદગીઓ તરફ જોતો હતો, અને ત્યાં શું જોવા મળે છે? ઉદાસ, હતાશ, ઉદાસ. જેવું એ પ્રભુ તરફ જોવે છે, ઓકે ઓલ ધીસ ડઝન્ટ મેટર, આ બધું કાંઈ કામનું નથી. કેમ કે જેઓ ખ્રિસ્ત યેશુમાં છે તેઓના માટે હવે કોઈ દંડની આજ્ઞા નથી. જેઓ ખ્રિસ્ત યેશુમાં છે તેઓના માટે હવે કોઈ દંડની આજ્ઞા નથી. કેમ કે એ મારું લોહી નહીં, એ મારા સારા કર્મ નહીં. એફેસીના પત્ર બીજો અધ્યાય તેની આઠમી કલમમાં કહે છે, તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, કરણીથી નહીં. રખે ને તમારા માનો કોઈ અભિમાન કરે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી કે જેણે મને ધોઈ નાખ્યો છે. અચાનક જ પાઉલ ઉપર જોવે છે અને પાઉલ ઇઝ ગેટિંગ ઇન્કરેજ નાઉ. પાઉલ ઉત્સાહિત થઈ ગયો છે. ઓકે, હું ક્યાં જોઈ રહ્યો હતો? રસ્તે મારી ભૂલ હતી, નીચે જોઈ રહ્યો હતો, હું મારી ઓળખ તરફ જોતો ન હતો. ભલે આપણી ઓળખ એ નથી કે હું શું માનું છું, આપણી ઓળખ એ નથી કે હું શું અનુભવું છું, આપણી ઓળખ એ છે કે મને તમને ઈશ્વરે શું બનાવ્યા છે, એ આપણી ઓળખ છે. બાઇબલ કહે છે કે તમે મારા બાળક છો, જોન 3:16 બહુ સ્પષ્ટ છે, જે તેની પર વિશ્વાસ કરે ઈશ્વરે મને શું બનાવ્યો છે, એના લોહીની અંદર, એની યોજનાની અંદર, એના વિચારોની અંદર. હવે પાઉલ એના દુઃખમાંથી, એની ડિસ્કરેજમેન્ટમાંથી, એની નિરાશામાંથી, એની હતાશામાંથી એ બહાર આવી ગયો છે. કેમ કે હવે એના પાપી સ્વભાવ તરફ જોતો નથી, પણ એ ઈશ્વર તરફ જોવે છે. ઈસાસ્ત્ર 34:5 લખ્યું છે કે તેની તરફ જુઓ ને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. ઇન અ સેન્સ યુ વિલ નેવર બી ડિસ્કરેજ. તમે કદી નિરાશ, હતાશ, ઉદાસ થશો નહીં. કેમ કે તમારું ધ્યાન પવન તરફ જાય છે અંધકાર તરફ એનું મુખ થઈ ગયું હતું એ હવે ફેરવી રહ્યો છે. હું અંધારા તરફ જોઈશ તો મને બધું કાળું દેખાશે, જો પ્રકાશ તરફ જોઈશ તો એ પ્રકાશના લીધે મારો ચહેરો પણ પ્રાર્થના કરતો હતો ને ઘણા વર્ષથી, શું થયું? પ્રભુએ પ્રાર્થનાનો જવાબ ના આપ્યો, કઈ બધું થયું. શેતાન આવશે, હે ગોડ ઇઝ લવ યુ, ઈશ્વર પ્રેમ કરતો નથી, કદાચ ઈશ્વર પ્રાર્થના સાંભળતો નથી. અને આપણે ધીમે રહીને જઈશું, હા યસ હું ખરાબ છું, કદાચ મારામાં કઈ લાયકાત નથી, મને કેમ આમ થઈ ગયું છે. That is not the relationship that God wants Christian to have with him. એ સંબંધ નથી જે ખ્રિસ્તીઓના માટે ઈચ્છે છે કે ઈશ્વર ખ્રિસ્તી અને તેની સાથે હોય. એ સંબંધ છે એ અદ્ભુત એના સ્વરૂપની અંદર. અલાવા ઘણી વાર આપણે આ બાબતનો સામનો કરીએ છીએ, ઘણા લોકો બાબતનો સામનો કરતા 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 તેઓ બહાર નીકળી શકતા નથી. ને ઘણા લોકો એક વાર પાપ કરે છે, મને સરસ પાપ કબૂલાતની પ્રાર્થનામાં, કેમ કે ઈશ્વર પવિત્ર છે માટે પાપની કબૂલાત માંગે છે. ફર્સ્ટ વન ટોડે પ્રાર્થના એમ કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે માફ કરવાનો ભગવાન વિશ્વાસુ તથા જો આપણે પાપ કબૂલ કરીએ તો તમે અહીંયા પાવો એવી પરિસ્થિતિમાં આવીને ઉભો રહ્યો છો. અને શું કરવું, જ્યાં સુધી એનું ધ્યાન એની તરફ, જ્યાં સુધી એનું ધ્યાન એની તકલીફ તરફ, જ્યાં સુધી એનું ધ્યાન એના કાર્યો તરફ, જ્યાં સુધી એનું ધ્યાન એના અનુભવ તરફ હતું, પાઉલ નિરાશ થતો. જ્યારે પાઉલનું ધ્યાન ઈશ્વર તરફ જાય છે, પાઉલ કહે છે હવે હું ખ્રિસ્ત શું છું, મારા માટે કોઈ દંડની આજ્ઞા નથી. હવે આપણે ઘણી વાર આ બાબતમાં જીવ્યા કરીએ છીએ, ઘણી વાર એમાંથી બહાર નીકળતા હોય, કદાચ જીવન પૂરું થઈ જાય છે. અને જો આજે 70 વર્ષનું આયુષ્ય કદાચ 80 થાય, હું ઇન્ટરનેટ પર હતો અને ઇન્ટરનેટ પર એક સર્વે જોઈ લો, એ સર્વેની અંદર 80 વર્ષના આયુષ્યનો સર્વે બતાવ્યો, તમારી આગળ વાંચવા માંગુ છું. એ કહે છે કે 80 વર્ષમાંથી માણસ 20 વર્ષ એ છે ઊંઘમાં થાય છે, ધ્યાનથી સાંભળે છે. પછી 22 થી 23 વર્ષ માણસ નોકરી કરવામાં આવે છે, કેટલા થયા 20+22 કરે છે. 5 થી 6 મહિના માણસ બ્રશ કરવામાં, નાવા ધોવામાં આવે છે. 1 થી 1.5 વર્ષ માણસ મુસાફરી કરવામાં આવે છે, લગ્નમાં છો, બર્થડેમાં છો, કાં તો કઈ બી છો, મનોરંજનમાં લગભગ 4 વર્ષ કરે છે, પિક્ચર જોવામાં કોઈ પ્રોગ્રામની અંદર ગણતા રહે છે. કેટલા વર્ષો થાય છે, કેટલા થયા 48. બીજા કહે છે 5 વર્ષ માણસ ચિંતાઓ કરવામાં થાય છે. તમે જો સૌથી વધારે માણસ ચિંતા જ કરતો હોય છે ને, બેસીને અરે મારા ઘરમાં શું થશે, કેમનું થશે, મેરેજ આવ્યું છે, કેવી રીતે થશે, કેમ હું શું કરીશ, અને એ સમયને જો ગણવા જાઉં તો બીજા 5 વર્ષ જતા હોય છે. કેટલા થયા 20-30 વર્ષ માણસ ખરેખર પૃથ્વી પર જીવે છે. 20-30 વર્ષ ઘણી વાર હલો એ પરિસ્થિતિ આપણી બહુ જ ઘણી વાર આઈ એમ સો ઓવરવેલ્મ વિથ માય લાઈફ, હું એટલો બધો રચ્યો પચ્યો છું મારા જીવનમાં, હું નિરાશ બનું છું, તો ઉપર જોતો નથી. ઈશ્વર નથી ઈચ્છતો કે આ ભાર લઈને હું પૃથ્વી પર જીવું, આ ભાર લઈને હું એક ખ્રિસ્તી જીવન જીવું. ઈશ્વર કહે છે તમારી જુસરી મારી પર નાખો, તમારો બોજ મારી પર નાખો અને મારી જુસરી લો, બહુ હલકી છે. અને એ શું છે, માથી લખેલી સુવાર્તા તેના 6 અધ્યાયની અંદર તમે જોજો, ઈશ્વર કહે છે જો એ પક્ષીઓને જમવાનું આપે છે, જો એમને એ વનસ્પતિઓને પહેરાવે છે, તો શું આપણે તેનાથી અધિક નથી, શું માણસ ઈશ્વરના માટે અધિક નથી? ચોક્કસ છે. એટલા માટે આ સાઈન આપણા ચર્ચમાં છે. આ સાઈન કોના માટે હતી, પક્ષીઓ માટે, પ્રાણીઓ માટે? ના, માણસ મારા અને તમારા માટે, પૃથ્વીની તમામ માણસ માટે. વી આર સો વેલ્યુડ ટુ ગોડ. તમે ખૂબ જ દૂતો કરતા બી વધારે માન ઈશ્વર મને અને તમને આપશે, માણસની જાતને આપશે, આ બાળકોને આપશે. કેમ? એટલા માટે જ ઈશ્વરે માણસને પોતાને સ્વરૂપ અને પ્રતિમામાં બનાવ્યું છે. એટલા માટે જ શેતાને પ્રભુની વિરુદ્ધ ગયો. જયારે શેતાને ખબર પડી કે હવે માણસ ઈશ્વર માણસ બનાવશે અને મારી પર રાજ કરશે, એટલા માટે હું રાજ્ય સ્થાપું, હું પ્રભુથી મોટો થઈ જાઉં, હું મારું રાજ્ય બનાવું. એટલા માટે સરકારે માન કર્યું લુસિફર ઈશ્વરની અંદર, કેમ કે માણસની યોજના ઈશ્વર બનાવી ગયો હતો. ઇટ વોઝ અ થોટ. એ 26મી કલમમાં એ વિચાર છે, યોજના બનાવી અને ઘણા વર્ષો પછી એ યોજનાને ઈશ્વરે પૂરી કરી સ્વાલાવ. પછી ઘણી વાર આ પરિસ્થિતિઓનો સામનો આપણે કરતા હોય છે, ઘણી વાર નિરાશ થઈ ગયું છે, કેમ કે ઘણી વાર આપણે ફેલ થઈ ગયું છે. બટ ફેલિયર ઇઝ નોટ ધી એન્ડ, ફેલિયર ઇઝ ધ કી ટુ સક્સેસ. નિષ્ફળતા એ અંત નથી વાળો, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. ઈશ્વર આપણે શીખવાનું છે ઘણી વાર. ઘણા લોકો નિષ્ફળ થયા બાઇબલની અંદર, એવા ઘણા માણસો છે. તમે દાખલો આપો, આ બાઇબલ જે છે મારું ને તમારું, એમાંથી 60-65% નું બાઇબલ 3 ખૂનીઓએ લખ્યું છે. તમે કદાચ અચંબો પામશો. મર્ડર, ખૂની, ખૂની બાઇબલ લખ્યું. ઈશ્વર તો પવિત્ર છે. નંબર વન, આઈ ગિવ યુ એન એક્ઝામ્પલ, મૂસા. મૂસા ખૂની હતો કે નહીં? નંબર ટુ, બોર. નંબર થ્રી, ડેવિડ. જ્યાં સુધી તેઓ જૂની ઓળખાણમાં જીવતા હતા, પાપી સ્વભાવમાં જીવતા હતા, પ્રભુને નતા ઓળખતા, પણ જ્યારે તેઓ નવી ઓળખાણ પામે છે, પ્રભુને ઓળખે છે, પ્રભુની પાસે આવે છે, they were the one who wrote 65% of the Bible. એ જ હતા જોએ 65%નું બાઇબલ લખ્યું વાળાને. 65%નું બાઇબલ એ ત્રણ જણા લખ્યું છે. જો ખૂની જવા સાબુ પાઉલ, જે સાઉલ કહેવાય, તમને ખબર છે એની કહાની, એ ખ્રિસ્તીઓને મારતો, જેલમાં પૂરી દેતો. ને હમણાં જ સાંભળ્યું મેં કે પાકિસ્તાનની અંદર જે વિના ભૂમિ સાથે ખ્રિસ્તી ભાઈઓ બહેનો, એઝ અ યુનિવર્સલ ચર્ચ, વિશ્વ મંડળી તરીકે આપણા ભાઈઓ બહેનો, એની પર દુઃખ થઈ ગયું છે. આપણે પ્રભુનો આભાર માની કે વી કેન વર્શિપ ગોડ ફ્રી. ને આપણે સ્વતાંત્રિક રીતે પ્રભુની આરાધના કરી શકીએ છીએ. પણ યાદ રાખજો, જો પ્રભુ 57 લાવે છે, જો પ્રભુ સાઉલને જન્મ આપે છે, તો ઈશ્વર સાઉલને આઉટ પણ બનાવી શકે છે. ઈશ્વરના માટે વોટ ઇઝ અ પર્પસ. પાઉલનું જીવન આજે જે કહેવા માંગુ છે એ જ. પાઉલ પૃથ્વી પર કહે છે, મારું મરવું એ લાભ છે, જીવવું એ ખ્રિસ્ત છે. મરણ ગમતું નથી. પાઉલ કહે છે, મને બહુ ગમે છે. કેમ કે હું બધા જ દુઃખથી, બધી તકલીફથી, બધી જ બીમારીઓથી, બધી જ મુશ્કેલીઓથી હું મુક્ત થઈ જઈશ, હું સ્વર્ગમાં ઈશ્વરની સાથે રહીશ. તો ઘણી વાર આ બાબતમાં વિશે વિચારીએ છીએ, મરણ આપણા જીવનમાં અશક્ય હશે. ઓકે, ઇફ યુ ડાય વોટ વિલ હેપન? મરી જઈશ તો શું થશે? તારા બાળકોનું શું? તારી પત્નીઓ શું? વાળા ઘણી વાર આવા પ્રશ્નો શેતાન લાવે છે અને મને તમને નિરાશ કરી દેશે, પ્રભુથી દૂર થઈ જાય છે. પણ યાદ રાખજો, જો ઈશ્વર મને ને તમને જન્મ આપે છે, જો આપણું લગ્ન કરાવે છે, જો આપણને બાળકો આપે છે, તો ઈશ્વર તેઓને આગળ પણ લઈ જશે. કેમ કે ઈશ્વર ઉત્પત્તિની અંદર કે હું આલ્ફા છું, ને ઈશ્વર પ્રતિકરણમાં કે હું ઓમેગા છું. હું જ શરૂઆત છું અને હું જ અંત છું. કદાચ હું મારી પત્નીને 60 વર્ષ આપી શકીશ, કદાચ મારા બાળકોને 70 વર્ષ મારા જીવનમાં આપી શકીશ. ઈશ્વર જે તેઓને આપશે, એ કદાચ મારી માંગણીની બહારનું હશે. કેમ કે સાયા 55:8-9 સ્પષ્ટ કહે છે, એવી યોજનાઓ, એવા વિચારો, એવા માર્ગો કે માણસથી ઘણા વેગળા છે, જેટલું આકાશ પૃથ્વીથી વિપરીત છે. જ્યાં માણસની બુદ્ધિનો અંત આવે છે, ત્યાં દેવની મૂર્તાની શરૂઆત થાય છે. જ્યાં માણસની શક્તિ, જ્યાં દુનિયા જોઈએ છે, 21st century, જ્યાં દુનિયાની શક્તિ આવતા હોય છે, દેવની નિર્બળતાની શરૂઆત થાય છે. ઈશ્વર અયુબને કહેતો નથી કે મારા શેતાન વચ્ચે શું ચાલી ગયું છે, તું ફક્ત દુઃખ ઉઠાઈ ગયું. ત્યારે અયુબ ફાઇનલી બોલે છે, ત્યારે ઈશ્વર કહે છે, અયુબ તું કોણ છું મારી સામે? આ સમુદ્ર ને જો, આ માછલા ને જો, આકાશ ને જો, આ કોણ બનાવે છે બધા? અને યુ કે સોરી, યુ વોઝ ગુડ, યુ વોઝ સરસ હતો, યુ નિરાશ થઈ ગયો છે. કેમ છતાં કે 42મા અધ્યાય વાંચો. યુ કે ઈશ્વર, મેં તમે પહેલા જોયો હતો, અહીં સાંભળતો હતો, હવે આ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી, મારી ઓળખાણ જાણ્યા પછી, હું સમજું છું, હવે હું તને આબેહૂબ જોઈ રહ્યો છું. મારો વિશ્વાસ એ અહીંયા હતો, હવે તે મારો વિશ્વાસ અહીંયા કરી દીધો છે, તમે વધારી દીધો છે. 42મા અધ્યાયની અંદર લખ્યું છે, ઈશ્વરે અયુબના પાછલા દાડાના આગલા દાડા કરતા વધારે આશીર્વાદ. ઈશ્વરે મને તમને ઓળખા આપીશ. ઘણી વાર બધા પ્રશ્નો આપણી આગળ આવે છે, આપણે નિરાશ થઈ જઈએ છીએ અને આપણે નિરાશના કારણે પ્રભુની જોઈને ચાલ્યા જઈએ છીએ. હેલિકોપ્ટર આપવા માંગુ છું. જે માણસના માટે અશક્ય છે સગલું એમના માટે શક્ય છે. તમારી નોકરી ચાલી ગઈ, ડોન્ટ વરી, બીકોઝ ગોડ ઇઝ ધેર વેઇટિંગ ફોર યુ ઇન અ બિગર કંપની ફોર યુ. ઈશ્વર કદાચ મોટી કંપની રાહ જોઈ હશે. કદાચ મારી પત્ની મને છોડીને ચાલી જે હું આપી શકતો નતો એનાથી 10 ગણો ઈશ્વર તેને ઈશ્વરના માટે જે ઈશ્વર અબ્રાહમનો ઈશ્વર હતો, જે ઈશ્વર યાકૂબનો ઈશ્વર હતો, જે ઈશ્વર ઈસાકનો ઈશ્વર હતો, એ ઈશ્વર માનને તમારો ઈશ્વર છે. પેલો પિત્તર બીજો અધ્યાય નવી કલમ વાંચવા કલમ બહુ સુંદર કલમ છે, મને બહુ ગમે છે. જલ્દી જેને મળે જલ્દી વાંચો. પેલો પિત્તર બીજો અધ્યાય નવી કલમ વાંચે થોડો સમય છે. પેલો પિત્તર બીજો અધ્યાય નવી કલમ હું ને તમે ઇઝરાયેલી છું લખી નાખજો તમારા બાઇબલમાં નોટમાં કે હું ઇઝરાયેલી છું. બીજો પહેલો પિત્તર બીજો અધ્યાય નવી કલમ. તમે પસંદ કરેલી કઈ પસંદ કરેલી જાતિ હતી જૂના કરાર રઘુ ઈસુ ખ્રિસ્ત માં હું તમે પસંદ કરેલી જાતિ છે. જેઓ ખ્રિસ્તી શું મારશે તેઓના માટે કોઈ દંડાજ્ઞા નથી. કેમ કે હવે દેવ બાપે ઈસુ ખ્રિસ્ત દ્વારા મને અને તમને સર્વને પસંદ કર્યા છે. તમે ઇઝરાયેલી છે દેવની નજરની અંદર, અને જે આપણા માટે શક્ય છે એ સગળું દેવના માટે શક્ય છે. ઈશ્વર એ કરે છે. ઇઝરાયલ સાથે શું કરાર છે? ઉત્પત્તિનું પુસ્તક 12મા અધ્યાયમાં લખ્યું છે. ઇઝરાયલ યાકૂબને કહે છે કે જે તને આશીર્વાદ આપશે એને હું આશીર્વાદિત કરીશ, અને જે તને શ્રાપ આપશે તેને હું શ્રાપિત કરીશ. અને મતલબ જો કોઈ મારું ગુંડુ બોલે છે તો મારે ચિંતા કરવાની જરૂર નથી, બીકોઝ ગોડ ઇઝ વોચિંગ ઓવર મી એન્ડ ધ પર્સન હુ સ્ટોક. ઈશ્વર જોઈ રહ્યો છે. જો કોઈ મારું ગુંડુ કરી રહ્યો છે તો પણ ઈશ્વર જોઈ રહ્યો છે, અને જો કોઈ મારું ભલું કરી રહ્યો છે તો પણ ઈશ્વર જોઈ રહ્યો છે. ઈશ્વરે એ કરાર મારી ને તમારી સાથે બાંધ્યો છે. કદાચ ને જાણવાની જરૂર છે, કારણ કે ઈશ્વર જાણે છે કે હું ને તમે કોણ છે એના લોહીમાં. શેતાન જાણે છે કે આપણે ઈશ્વરમાં કોણ છે, પણ દુઃખની વાત એ છે કે આપણે જ નથી જાણતા કે આપણે ઈશ્વરમાં કોણ છે. તમારામાં કોણ ચિંતા કરીને પોતાના કદને વધારી શકે છે? માટે હું શાંતિથી પ્રશ્નો રાખો, તમારી ચિંતા મારી પર રાખો, હું તમને વિશ્રામ આપીશ. આપણે એને શું કહીએ છીએ? હું આકાશમાંના મારા બાપ, ચાહે હું 70 વર્ષનો હોઉં, ચાહે 15 વર્ષનો હોઉં, ચાહે 7 વર્ષનો હોઉં કે 40 વર્ષનો હોઉં, પણ એ પિતામાં તો મેં શું કહ્યું? બાળક ને મારો દીકરો હશે નાનો, દાખલા તરીકે મારા દીકરાને ચિંતા નહીં કરવાની, તો હું દૂધ ક્યાંથી લાવી પીશ? એમ તેનો બાપ બેઠો હશે ચિંતા કરવાના માટે. બીકોઝ યોર ફાધર ફ્રેન્ડ્સ, મિત્રો, આપણા પિતા કે બાઇબલ ઇટ્સ નોટ અ બુક ઓફ લો, બાઇબલ એ નિયમનું પુસ્તક નથી, બાઇબલ ઇઝ અ લવ લેટર ફ્રોમ ગોડ. દેવનો પ્રેમ પત્ર છે મારા માટે, બાળકોના માટે. મેં એની અંદર લખ્યું છે કે લુક હાઉ મચ આઈ લવ યુ, જો તમે કેટલો પ્રેમ કરો છો. અહીં જ લોકો હતા જે એક સમયે ભૂમ્યો હતા, અહીં જ લોકો હતા જે એક સમયે વિચાર્યો હતા, અહીં જ લોકો હતા જેઓ દુષ્ટ હતા, જ્યારે ઈશ્વરને સાચું ઉત્થાન તેઓ પામે છે. પ્રભુના બાળકો, પ્રભુના સંતો, પ્રભુના પુસ્તક, તેવી તો જીવોના પડછાયામાં પણ એટલું સામનું કરવું કે જેના પડછાયામાંથી જો કોઈ ગુજરે તો તેઓ સાજા થતા. અહીં જ લોકો હતા. કોણે બદલ્યું, કોણે શું કર્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ગ્લોરી. બધા પર પ્રભુ શું છઠ્ઠી વાણી કરે છે, અને છઠ્ઠી વાણી શું છે કોઈ ખબર છે? સાત વાણીમાં ઇટ ઇઝ ફિનિશ, ઇટ ઇઝ ફિનિશ, વિચ મીન્સ ગ્રીકનો મતલબ છે ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળના બધા જ પાપોની માફી મળી. ભૂતકાળનો જેવો વિશ્વાસ કર્યો, કેમ કે ઈસુ ખ્રિસ્ત ક્યાં જાય છે? મરણ પામ્યા પછી ભૂગર્ભમાં. કેમ? આના પહેલા જેટલા લોકો મરી ગયા બધાને સુવાર્તા આપી. જો મારી પર વિશ્વાસ કરશો, મારી સાથે જીવતા થશો એક દિવસ, જો નહીં કરો તો યુ આર ચૂઝિંગ હેલ બાય યોરસેલ્ફ. તમે પોતે નર્ક પસંદ કરી રહ્યા છો. હું નથી ઈચ્છતો કે તમે નર્કમાં જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ભૂતકાળના, વર્તમાનકાળના, આજના દિવસમાં જેટલા વિશ્વાસ કરો છો, અને ભવિષ્યકાળના, કદાચ 22 મિશન છુરી આવી જાય જો કદાચ પ્રભુ ના આવે તો, ત્યારે પણ જો કોઈ વિશ્વાસ કરે તો તેનો નાશ ન થાય. પ્રભુની યોજના પૂરી કરતો રહે. ઘણી વાર ઘણી બાબતો જીવનમાં આવે છે, હું કરી શકતો નથી. આ બધું બહુ મોટું જ મારા માટે. હું દુનિયા બદલીશ મારા એકના દ્વારા? કોઈ તારણો પામશે? હું સુવાર્તા આપવા દ્વારા, કદાચ ચબરખી કાં તો ચોપાની આપવા દ્વારા શું કોઈ પ્રભુને જીવન સોંપશે? ઘણી વાર આપણને આ બાબત બને છે ને. પવિત્ર આત્મા કહે છે જો તારો મિત્ર એકલો છે ને તો એને સુવાર્તા ધીમે પાપી સ્વભાવ છે, ઓ જો એ નકાર છે તો શું થશે? ને આપણે જો એ નકાર છે તો શું થશે? ને આપણે નિરાશ હતા, નિરાશ ઘણી પાછા આ પાવની જગ્યાને ઉભારે છે. અને આપણે કહીશું આઈ કાન્ટ ડુ ઇટ, હું કરી શકતો નથી. ફિલિપ ચાર 13 અંદર એમ કહે છે કાંઈ વાંધો નહીં, તું નહીં કરી શકતો હું જાણું છું, પણ તું મારા દ્વારા સગડું કમ ટુ મી, લર્ન હાઉ ટુ બી, હાઉ ટુ ગીવ ધ લાસ્ટ વર્ડ. ને કેવી રીતે સુવાર્તા આપવી કાંઈ જાણવું છે, શીખવાડે છે. બીકોઝ ગોડ ઇઝ અવર કાઉન્સિલર, ઇઝ અવર માસ્ટર, એ આપણો માલિક છે, એ આપણો માર્ગદર્શક આપનાર ઈશ્વર છે. વાળા આપણને ખબર નથી કયા દિવસ મારા જીવનનો છેલ્લો દિવસ. ખ્રિસ્તી જીવનની ઓળખ એ નથી હું શું માનું છું, ખ્રિસ્તી જીવનની ઓળખ એ નથી કે શું મારા મા બાપે મને આપ્યું છે, ખ્રિસ્તી જીવનની ઓળખ એ નથી કે શું મારો અનુભવ છે, ખ્રિસ્તી જીવનની ઓળખ એ છે ઈશ્વરે મને શું આપ્યું છે. મને તમને સતા બહુ ચલાવે છે, એની વિકાસ વિરાશ કરશે, હતાશ કરશે. પણ દુનિયાના રચનાર ઈશ્વર તમારા પક્ષમાં છે. માટે રોમી આ નથી આવીશ, સગળું કાર્ય મળીને એકંદરે હિત કારક નિવડશે, સગળું કાર્ય મળીને એકંદરે હિત કારક નિવડશે. છેલ્લો દાખલો આપો અને પછી સંદેશાને સમાપ્ત કરીશ. યુસુફના જીવનમાં આપણે જોઈએ છે, યુસુફના ભાઈઓ ને મારીના ફાળામાં નાખ્યા છે. સારું હતું ખરાબ હતું તો કહે છે, જો મારા ભાઈ મારી સાથે એવું કરે તો એને સારું ક્યાંય ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. પછી એને વેચી દે છે, સારું કહેવાય ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. એઝ અ સ્લેવ દાસત્વ તરીકે એને વેચી દે છે. પોટીફાના ઘરમાં યુસુફ બહુ પ્રામાણિકતાથી સેવા કરી રહ્યો છે, તેને કાર્ય બચાવી રહ્યો છે. એની સ્ત્રી જે દુષ્ટ હતી એની પર તવત મૂકે છે. તેણે ખોટું કર્યું મારી સાથે, તેણે એવી કોશિશ કરી, સારું થયું ખોટું થયું, ખોટું થયું બોલાવો. જે માં પૂરવામાં આવે છે, જેમાં બીજા સ્વપ્ન આવે છે, બેના સ્વપ્નનો ઉલ્લેખ આપે છે. પેલાના જયારે સ્વપ્નનો ઉલ્લેખ મળે છે, રાજાની પાસે પાછો પિયા હુકમ પહેર જે જતો રહે છે પાછો, તને ભૂલી જાય સારું થયું ખોટું થયું ખોટું રાજાના સ્વપ્ન આવે છે. અને આખા રાજ્યની અંદર કોઈની પાસે જવાબ ન હતો કે રાજાના સ્વપ્નનો જવાબ છે સારું થયું ખોટું થયું ખોટું થયું. પણ હવે જો ઈશ્વર આ બધા સારાને, ઈશ્વર બધા ખરાબને સારામાં ફેરવી નાખશે. અને જો જો એના ભાઈઓએ ખાડામાં નાખ્યો ના હોત તો આ જ્યારે વટે માર્ગો જતા હતા ઇજિપ્તની અંદર મિશનની અંદર, તો કેવી રીતે એમને વેચવાનો વિચાર આવે? જો એના ભાઈને વેચ્યો ના હોત તો કેવી રીતે મિશ્રમાં પહોંચે? જો એના ભાઈને આ યુસુફને પોટીફાની સ્ત્રીએ તોમત ન મૂક્યો હોત તો કેવી રીતે એ જેલમાં પહોંચે? તો જેલમાં પિરામિડના સ્વપ્ન આવ્યા ના હોત તો કેવી રીતે એ રાજા પાસે પહોંચે? અને જો રાજાને સ્વપ્ન આવ્યું ના હોત તો કેવી રીતે યુસુફ એના સ્વપ્નનો ઉલ્લેખ કરી બતાવે? આખરે યુસુફ એ બીજો રાજા બને છે. રાજા પછી શેતાને ઊંડું ઈચ્છે છે, ઈશ્વર એને સારામાં ફેરવી નાખે છે. અહીં મારા પરિસ્થિતિ આપણે સાથે બને છે ને ભાઈઓ કુટુંબથી ને કદાચ મિત્રોથી ચિંતા ના કરશો, તેના પક્ષમાં ઈશ્વર હશે એની બધી સમય પ્રભુ જે વચનથી તમે મારી સાથે વાતચીત કરીએ છો, દૈનિક બાવીસ પ્રમાણે પ્રભુને વ્યાકુળ બાવીસને યાદ કરીએ છો. એને સાંભળનારા નહીં પ્રભુને પાડનારા બનીએ, અમે સમજીએ કેટલું લવ હશે, કેટલો પ્રેમ કરો છો તમે અમને, અને તમારો પ્રેમ અમે કેવી રીતે મારી બુદ્ધિ પૂર્વક કરો છો કે પ્રભુ અમે મારી જૂની ઓળખાણ પ્રમાણે નહીં કે જે આદમથી મળી છે, પણ જે પ્રભુ યસુ ખ્રિસ્તથી મળી છે નવી ઓળખાણ કરવાને પ્રભુ જીવન જીવતા રહીએ, ખ્રિસ્તની સાચી ઓળખાણમાં આગળ વધતા રહીએ. કેમ કે પ્રભુ અમે જીત પામેલા લોકો છે, જે તમે અમને જીત આપી છે પ્રભુ, તમે પસંદ કર્યા છો, અમે તમને પસંદ કર્યા નથી, એ તમારી અદ્ભુત કૃપા અને દયા છે પ્રભુ, એ તમે અમને પસંદ કરીને આ પૃથ્વીમાં જ્યારે અમે નર તરફ જઈ રહ્યા હતા તમે અમને બચાવ્યા, અમારા વિશ્વાસના લીધે પ્રભુ તમે અમને ધાર્યા છો, માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે સ્તુતિ કરીએ છીએ ભાઈઓ બહેનો, આ સમય મોટો બંધ છે દરેકની. જો ખરેખર તમે પ્રભુના એ પ્રેમને ચાખ્યો નથી, જે સંબંધના વિશે તમને ખબર નથી, બાઇબલ સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી તમે તમારું જીવન તેને સોંપતા નથી, જ્યાં સુધી એની પર અંગત ધારણા તરીકે વિશ્વાસ કરતા નથી, ત્યાં સુધી પ્રભુના પ્રેમને તમે અનુભવી શકતા નથી. આ સમય છે વાળા, જો કદાચ પહેલાં તમારી સાથે ઈશ્વરે વાત કરી હશે, અત્યારે હાલ સમય છે. જો હજુ સુધી તમે તમારા જીવનમાં ઈશ્વરને સ્વીકાર્યા નથી, સુપર ભરોસો કર્યો નથી, વિશ્વાસ કર્યો નથી, તો આ સમય છે આની કામના કરી શકો છો. નવો હું પાપી છું, મને માફ કરો, મારા પાપની મુક્તિ આપો. હા, હું વિશ્વાસ કરું છું કે મારા લીધે તમે વધસ્તંભે જરાયા, પવિત્ર લોહી વેવડાવ્યું, બચાવીને બીજા દિવસે સજીવન થયા. તો હું તારી વિશ્વાસ કરું છું, મને માફ કર, અને હું જ્યારે મળી જાઉં ત્યારે મને સ્વર્ગમાં લે. અને પછીના સમયની અંદર વિવિધ પ્રાર્થનાની ભરમ અને જીવન માટે સહાય કર. તો તમારી પ્રાર્થના જ તો આ સમય છે. જો તમે કદી પહેલાં જીવન સોંપ્યું નથી તો પ્લીઝ તમે તમારા હાથ ઉપર ના કરશો. જો તમે જીવન સોંપ્યું છે તો ના કરશો. જો તમે નથી સોંપ્યું, આજે સોંપવા માંગો છો, કદાચ જો આ પ્રાર્થના તમે કરીશ હૃદયની અંદર, કારણ કે ઈશ્વર જોવે છે. મારાથી ત્રીજા અધ્યાયની અંદર 16મી કલમમાં લખ્યું છે, ઈશ્વર યાદીની પુસ્તકમાં સૌ લખી ગયો છે. 121 ઈસાની અંદર 22ની અંદર ગયો છે, દેવની નજર નહીં કરશો. પહેલાં જો ઈશ્વરનો પ્રેમ તમે પામ્યા નથી, આ સમય છે. દરેક આખો વંશ માણસને બતાવવા નથી, ઈશ્વર જોઈ રહ્યો છે. આપણો પિતા, આપણો ગુરુ, આપણો જીવન રક્ષક, આપણો તારનાર આજે જોઈ રહ્યો છે સ્વર્ગમાંથી. જો તમે જીવન સોંપવા માંગો છો તો તમે તમારા હાથ ઉપર કરશો અને જો તમે સોંપ્યું છે તમારા હાથ ઉપર કરશો તો તમારા માટે પ્રાર્થના કરીશ. પ્રભુ તમને આશીર્વાદ આપે, પ્રભુ તમને આશીર્વાદ આપે, આ સમય આશીર્વાદ આપે. કદાચ કાલનો દિવસ પ્રભુ તમને આશીર્વાદ આપે, કાલે દિવસ કદાચ મારા જીવનમાં ના આવે, પ્રભુ તમને આશીર્વાદ આપે. કદાચ કાલનો દિવસ જીવનમાં ના આવે, જો તમને ખાતરી નથી કે આજે મળી જઈશ તો પણ જોઈશ. આ સમય પ્રભુ શ્રી કૃષ્ણ વચન મહાન ત્રણસોમાં સ્પષ્ટ કહે છે, ફક્ત વિશ્વાસ આપણે કહીની વાત નથી, ફક્ત વિશ્વાસ કરે અને નાશ ન થાય અને તે અનંત જીવન મળે. જીવન હજુ આ સમય છે, હજુ થોડી સેકન્ડ રાહ જોઈ રહ્યો, જો હજુ વિશ્વ તમારી સાથે વાત કરી રહ્યો છે, આ સમય છે. પ્રભુ આગળ પણ હૃદય થાય, કદાચ કાલના જીવનમાં ના આવે, કદાચ આવતો મહિનો ના હોય, કદાચ આવતું વર્ષ ના હોય, કદાચ અત્યારે ફરી ના મળે, હાલ તક છે. ઈશ્વર જોઈ રહ્યો છે. જીતા પ્રભુ અમે ફરી તમારો આધાર માનીએ છીએ આ સમયના માટે, જે ભાઈઓ મેં પોતાનું જીવન મને સોંપ્યું છે, ભાઈઓને માટે ખાસ મારી પ્રાર્થના સ્વીકાર. પ્રભુ પછીના સમયમાં પવિત્ર આત્મા ગૌરવણીમાં તમારી યોજના, તમારો પ્રેમ, તમારા વચન દ્વારા અમે તેની સાથે રાખો, જેથી તમારે પ્રેમને તેઓ લીખી શકે, સમજી શકે અને મંડીની અંદર એકતાની અંદર વધતા પરમેશ્વર અમારી મનમાં એમનામાં એમનાથી એમના દ્વારા થઈ શકીએ એ જ મારી પ્રાર્થના અને વિનંતી છે. ફરી તમારા હાથમાં શકાતા પ્રાર્થના પ્રભુ યેશુ ખ્રિસ્તના નામે વિધેય છે. આજે સાંભળીનું નામ
Thank you.